તારીખ 12/1/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 670 અને 618 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 281
વસ્તુનું સ્વરૂપ ભિન્ન પ્રકારે દર્શાવ્યું છે. વસ્તુનું સ્વરૂપ નિરૂપણમાં મોટો તફાવત છે. જેમ કે વેદાંત એમ કહે છે કે આત્મા એક જ છે, આખા વિશ્વમાં આત્મા એક પરમ બ્રહ્મ છે. જૈન એમ કહે છે કે અનંત આત્મા ક્યાં એક અને ક્યાં મોટો. પછી તો એના બંધારણમાં એના વિજ્ઞાનમાં બધે ફેર પડી જાય. એ વિષય ઉપર બહુ સારી ચર્ચા આ પેરેગ્રાફમાં કરી છે. એકબીજા દર્શનનો મોટો ભેદ જોવામાં આવે છે. તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવો નિર્ધાર બધા મુમુક્ષુથી થવો દુષ્કર છે. બધા જ એવો નિર્ણય કરી શકે એવી શક્તિ હોતી નથી. એવી શક્તિ ન હોય છતાં એવો નિર્ણય કરવા જાય તો એ નિર્ણય યથાર્થ હોતો નથી, અથવા એ નિર્ણય યથાર્થ નહીં હોવાને લીધે એના આત્માને કોઈ ગુણકારી પણ થતો નથી. ગુણ કેટલો થાય બીજી વાત છે, પણ જ્યારે એની શક્તિ બહારનો વિષય છે, યોગ્યતા બહારનો વિષય છે, પછી એ નિર્ણયથી એને લાભ થાય. તે સર્વની તુલના કરી, એમ તુલના એટલે સરખામણી કરવી, કમ્પેરિઝન કરવી. એ અમુક દર્શનથી સાચું છે, તુલના કરીને અમુક દર્શન જ સાચું છે એવો નિર્ધાર બધા ન કરી શકે. કેમ કે તે તુલના કરવાની સૌક્ષમ શક્તિ કોઈક જીવને હોય છે, બધાને તો હોતી નથી પણ ઘણાને પણ હોતી નથી એમ કે છે. કોઈક જીવને હોય છે, આ ધ્યાનમાં લેવાની વિષય છે. કોઈક જ જીવ એ રીતે બધા દર્શનની તુલના કરી શકે તેવો હોય છે. વળી એક દર્શન સર્વાંશે સત્ય અને બીજા દર્શન સર્વાંશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય. વિચાર કરતા કે એક જૈન દર્શન છે એ પૂરેપૂરું સાચું છે, બીજા બધા દર્શનો પૂરેપૂરા સાચા નથી, પૂરેપૂરા ભૂલવાળા છે એમ વિચારમાં સિદ્ધ થાય. એવું જો સિદ્ધ થતું હોય તો એમ કે છે જો અત્યાર છે, જો એમ વિચારમાં સિદ્ધ થાય તો બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા એ વિચારવા યોગ્ય છે કે કઈ દશામાં રહીને એણે એ વાતોનું નિરૂપણ કર્યું છે. જે તે વાત કહી છે એનું નિરૂપણ કઈ દશામાં રહીને કર્યું છે આ વિચારવા યોગ્ય છે. કે છે કે તુલના કરતી વખતે જેણે વસ્તુનું સ્વરૂપ અન્યથા પ્રતિપાદન કર્યું તેની દશાનો કઈ વિચાર કરી શકો, તો કરી શકો એમ છો? તમે સિદ્ધાંતનો વિચાર કરો છો પણ સિદ્ધાંતના નિરૂપક કોણ અને કેવા હતા, કઈ દશામાં હતા એનો પણ વિચાર કરવો યોગ્ય છે. જો એનો વિચાર કરવામાં ન આવે તો કેટલીક રીતે આ નિર્ણય કરવાની અંદર બાધા આવવાનો સંભવ છે, અથવા બાધા આવે છે એમ એમનું કહેવું છે. બહુ કેટલી વિચારધારા સ્પષ્ટ છે અને કેટલા આ વિષયની અંદર પોતે ઊંડા ગયા છે એ આ એક પેરેગ્રાફમાંથી નીકળે છે. કે આપણે ચર્ચા એ કરીએ જરા બીજી વાત આવશે. કેમ કે વૈરાગ ઉપશમ જેવા બળવાન છે, વૈરાગ્ય ને ઉપશમ જેના બળવાન છે તેને કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય? આ દલીલ પોતે આપે છે કે જો તમે બીજા દર્શનોને કેવળ અસત્ય માનો તો તે બીજા દર્શનોની અંદર વૈરાગ્યને ઉપશમ બળવાન છે. જેના વૈરાગ્યને ઉપશમ બળવાન હોય એ કેવળ અસત્ય કેમ કહે? આ પ્રશ્ન એમને પોતે ઉઠાવ્યો છે વિચારવા માટે. એમની દશામાં વૈરાગ્યને ઉપશમ તો હતા એ એમનું નિરૂપણ દેખાય છે. એમનું નિરૂપણ જોતા બળવાન વૈરાગ ઉપશમને સ્વીકારવા પડે અને બળવાન વૈરાગ ઉપશમનો નકાર ન કરી શકાય, આ પરિસ્થિતિ તો સ્પષ્ટ જોવામાં આવે છે. આ એની દશા ઉપર ગયા તો પછી એને અસત્ય નિરૂપણ કેમ કર્યું હોય એ આદિ વિચારવા યોગ્ય છે. ચારિત્રમોહ મંદ કરે છે અને ચારિત્રમોહ મંદ હોય ત્યારે દર્શન મોહ મંદ હોય જ એવો કોઈ નિયમ નથી. એવો કોઈ નિયમ એ સિદ્ધાંત નથી. જેમ કે જૈન ના દ્રવ્યલિંગી મુનિ લ્યો, દિગંબર મુનિ લ્યો, દર્શન મો ચારિત્ર મો કેટલો મંદ, કે એટલો બધો મંદ છે કે જેને લઈને એને શુભ આયુ 31 આગળનો નવમી દ્રવ્ય સૂત્ર મળે છે. એવું તે દર્શન મો સંભવ તીવ્ર છે. ત્યાં નવમી દ્રવ્ય કહે છે શે પાછો એકેન્દ્રી થશે. કેમ એકેન્દ્રી થયો? કે દર્શનમાં મંદ નહોતો થયો અને દર્શનમાં તીવ્ર હતો એટલે પાછા એકેન્દ્રીના પરિણામ થઈ ગયા. ચારિત્રમો પણ તીવ્ર થઈ ગયો, દર્શનમાં તો તીવ્ર હતો જ. જે ટેમ્પરરી અમુક સમય પૂરતો જે ચારિત્રમો મંદ થયો હતો એ પાછો તીવ્ર થઈ ગયો, એકેન્દ્રીમાં ચાલી ગયા. આ જીવનું એવું અનંતવાર થયું છે એમ કે છે. એ પ્રકારે ચારિત્ર મોહ અત્યંત મંદ કરે, ઘણો મંદ કરે, અસાધારણ મંદ કરે તો પણ દર્શન મોહ તીવ્ર હોવાને લીધે જો એવું થાય છે તો અન્યમત એટલે ગ્રહિત મિથ્યાત્વનું કારણ શું છે? કે ચારિત્ર મોહ તો એનો મંદ દેખાય છે, અન્યમત મત બીજો પીડો એનું કારણ શું છે? દર્શન મોહ છે એમ કેમ છે? એ દશા એને વિચારવા યોગ્ય છે. જો એવી રીતે તુલના કરો તો જ સમાધાન થાય એવું છે, નહીં તો સમાધાન થાય. સંપ્રદાય જૈન સંપ્રદાયની વાત કરીએ તો જ્યારે શ્વેતાંબર છૂટા પડ્યા ત્યારે એ લોકોનો વૈરાગ અત્યારે છે એના કરતા તો ઘણો આગળ. અત્યારે વૈરાગ નથી દેખાતો, જંગલમાં રહેતા હતા એ લોકો. જ્યારે નગરની અંદર આવે, ગુજરી માટે આવે, હાર માટે આવે ત્યારે ઝાડની છાલ મીટાડી લે. બાકી પાછા જંગલમાં નગ્ન થઈને વિચરે, પરિગ્રહ નહોતા રાખતા, નહોતા પરિગ્રહ. ત્યારે જે છે પરિસ્થિતિ જુદા પીડા તે દિવસે નહોતી, તપશ્ચર્યા વગેરે ઘણી કરતા હતા. પણ દેશ કાળ અનુસાર આવો ફેરફાર કરવામાં સાધુપણું હોઈ શકે છે, થઈ શકે છે, આત્માને સાધી શકાય છે એ સિદ્ધાંત થયો. મત ફેર પડ્યો ત્યાં, એમાં મત ફેર પડી ગયો ને. જો એક પ્રથિયું તમે છોડી ગયો કે દેશ કાળ પ્રમાણે ફેરફાર કરવો જોઈએ, ફેરફાર કરવામાં વાંધો આવે નહીં, તો દેશકાળ તો જેમ જેમ હીણો આવશે તેમ તેમ તમારે ફેરફાર કરતા જ જવા પડશે એ સિદ્ધાંતને અનુસરે. જેમ જેમ કાળ ઉતરતો આવશે, આ તો અવસરપીણી કાળ છે, અવસરપીણી કાળ ઉતરતો કાળ છે, જેમ જેમ કાળ ઉતરતો આવે છે તેમ તેમ કાળને હિસાબે ફેરફાર કરતા જ જાઓ, ફેરફાર કરતા જ જાઓ. ફેરફાર એક વર્ષ એક વખત આ હતો, બે વખત થઈ ગયો, બે વખતનો ત્રણ વખત થઈ ગયો, ત્રણ વખતનો ચાર વખત થઈ ગયો, કોને ખબર હજી કેટલી વાર થશે. પછી કઈ સિદ્ધાંત રહેશે? કેટલાક સિદ્ધાંતો જે વસ્તુના સ્વરૂપને સ્પર્શે છે, કે જેને અંગે સ્વરૂપની વૈજ્ઞાનિક રીતે આત્મદશા પ્રગટે છે, એ દશાને બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે સમજાય તો નથી. મનની દશા એક એવી અદ્ભુત દશા છે કે જેને દેહનું ભાન રહેતું નથી, જેને દેહમાં પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહિત જેનો ઉપયોગ થઈ જાય છે. પાંચ ઇન્દ્રિયના એટલા માટે એ વાત નાખી છે કે પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહિત દેહ માત્ર પરિગ્રહ છે, તો એ દેહને પરિગ્રહ કહે છે, તો દેહને સાધન કહેતા નથી. એવી જે દશા થાય છે એ દશા તે સાધુ દશા છે, એ સાધક દશા છે સાધુની, એને દેશકાળ સાથે કાંઈ સંબંધ રહેતો નથી. એવી એ દશા છે, એની દશાનો વિચાર કરવો જોઈએ એમ કહે છે. એની દશાનો 617 સત્ર છે, 474. શું કહે છે કે બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે. કે દશામાં તો ઘણો મંદ કશાય દેખાય છે, વૈરાગૃષ્ણ તો ઘણો દેખાય છે, દર્શન મોહનું શું આ વિચારવા યોગ્ય છે. દર્શન મોહને કારણે એ જીવના અભિપ્રાયની અંદર સત્ય સિદ્ધાંતનો સ્વીકાર કરવાનું બનતું નથી, અને સત્ય સામે આવે તો પણ કોઈ અન્યથા કલ્પના એ કરી બેસે છે. એમાં લોકસંજ્ઞા પણ હોવાનું કારણ છે. અત્યારે સમાજ છે એમાં જો આટલી કડક ક્રિયાનું તમે થથું પકડી રાખશો, સિદ્ધાંતનું થથું પકડીને બેસી જાઓ, કોણ તમારે પછી કેવી રીતે તમારી હારે સમાજ રહેશે? એટલે જેટલું તમે હીણ આચરણ સ્વીકારો એટલી સંખ્યા તમને વધારે મળે, અને સમાજમાં જો ટકવું હોય તો સંખ્યા બળ જોઈએ, સમાજમાં ટકવું હોય તો સમાજની સંખ્યા જોઈએ. પછી ભલે ગીતા હોય, ડરિયો પ્રવાહ હોય, પણ સંખ્યા જોઈએ. આખું લોકસંજ્ઞા ઉપર દ્રષ્ટિ ચાલી જાય. પછી લોકોને સાથે રાખો, લોકોને સાથે રાખો, લોકો સાથે રહે એમ કરો, લોકો સાથે ન રહે ન રહેતા હોય તો એ વાત મૂકી દેવી, ભલે સિદ્ધાંતિક હોય તો. એ પ્રકારે આજે સંખ્યા વધી, એ સંખ્યા વધી, આ સંખ્યા ઘટી, અને એના કરતા બીજા નિયમતીઓની સંખ્યા વધી, જૈનો કરતા હિન્દુઓની સંખ્યા વધારે છે, અને હિન્દુઓ કરતા મુસલમાનની સંખ્યા વધારે છે, મુસલમાન કરતા ક્રિશ્ચિયનોની સંખ્યા વધારે છે. આ પરિસ્થિતિ છે. એનો મત ક્યાં પડે છે એ જોવું જોઈએ, એની માન્યતા સુધી પહોંચવું જોઈએ, શ્રદ્ધા સુધી પહોંચવું જોઈએ. એ બારમાં શું કરે છે, કેટલો ત્યાગ છે, કેટલો વિરાગ છે, એ વાત કહું છે. એટલું નહીં, કેટલું શાસ્ત્ર જ્ઞાન છે અને કેટલી વિદવત્તા છે એ વિષય કહું છે. એને શ્રદ્ધાએ પહોંચવું જોઈએ કે એની શ્રદ્ધામાં આત્મા કેવો છે, એનો શ્રદ્ધાનો આત્મા કેવો છે, એટલે કે મૂળ પકડવું, મૂળ પકડવું. જો ત્યાં સુધી ન પહોંચવામાં આવે અને એટલી તુલના ન કરી શકવામાં આવે, એટલે આ શક્તિ કોઈ જીવોની હોય છે, બધા જીવોની આવી શક્તિ હોતી નથી એમ એમનું કહેવું છે. એટલા માટે એ પોતે બધા મુમુક્ષુઓને, અન્ય દર્શનો અને જૈન દર્શન વચ્ચેને આ વિષયને એની ચર્ચામાં નહોતા જતા. એવી ચર્ચા સામે આવે તો કંઈ પછી તમને કહેશું, અત્યારે કાંઈ નહીં, અત્યારે અમે કંઈ કરો તમે, એ વાત પછીની છે. શું પાછળની વાત આગળ લાવવામાં તમારી શક્તિ બહારનો વિષય છે, શું એ એમના ખ્યાલમાં. પોતાના દર્શન ચાલીસ મોહના પરિણામ પકડાય છે, દર્શન મોહના પરિણામ પકડાતા પોતાના જયારે પરિણામ છે, તો સમય જીવના કેવી રીતે પકડશે? હા એમ જ છે, તો એ વિશે સૂક્ષ્મ છે જરા. બીજું વૈરાગ્ય ઉપશમ અને જ્ઞાનનો જે ઉઘાડ, અને એમાં જ્ઞાનના ઉઘાડ સાથે જે વાણીનો યોગ હોય, એ જાતનો એક પુણ્ય યોગ છે. કોઈ યોગ્ય આત્માની યોગ્યતા નથી, વાણીની છટા હોવી, વક્તૃત્વ પણ હોવું, એ તો પુણ્ય યોગ છે. શું સ્મૃતિ રહેવી, શબ્દ ભંડોળ હોવો, એને કાંઈ આત્માની યોગ્યતા સાથે કાંઈ સંબંધ નથી. અને એમાં જે જીવો વ્યામો પામે છે, એમાં આકર્ષણ થાય છે, એની પાછળ પાછળ જાય છે, એને સપોર્ટ કરે છે, એને ટેકો કરે છે, બરાબર છે, આ સાચા છે, બીજા એને ખોટા કહેતા હોય તો ના પાડે, કેમ તમે કહો છો, બરાબર છે, સાચી વાત કરે છે. શું કહે છે કે સામાન્ય માણસોનું કામ નથી એ તપાસવું, એવી તુલના કરવી એ સાધારણ જીવનનું કામ નથી. એ બધું વિચારવા એ છે, પણ સર્વથી બધા જીવોથી આ વિચાર થવો દુર્લભ છે, આ વસ્તુ સ્થિતિ છે. અને તે વિચાર કાર્યકારી પણ છે, એ વિચાર દુર્લભ છે, છતાં એ વિચાર મહત્વનો છે, કાર્યકારી છે, પ્રયોજનભૂત છે એમ કે છે. તે વિચાર કાર્યકારી પણ છે, કરવા યોગ્ય છે, અને એ વિચાર કરવો જોઈએ, ઊંડા ઉતરીને આ વિચાર કરવો જોઈએ, પણ તે કોઈ મહાત્માને થવા યોગ્ય છે, અથવા એવા કોઈ યોગ્યતાવાનને થવા યોગ્ય છે. સર્વસાધારણ કરી લઈએ એ પરિસ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવતી નથી. ત્યારે બાકી જે મોક્ષના ઈચ્છક જીવો છે, તેણે તે સંબંધે શું કરવું ઘટે? જે મોક્ષના ઈચ્છક છે તો પછી એને શું કરવું? બાકીના જે સામાન્ય જીવો છે એને કાંઈક રસ્તો ખરો કે એને કાંઈ રસ્તો નથી, તે પણ વિચારવા યોગ્ય છે. આ પ્રશ્નો અમને પ્રશ્નચિહ્ન મૂકી દીધો છે, એમના વિચારવા માટે પોતે જવાબ નથી દીધો. શું કે હા, બાકીના જે સામાન્ય જીવ છે જેને એટલી તુલનાત્મક શક્તિ ન હોય, શું એને શું કરવું? કે એને પોતાને આત્માના આત્મામાં ગુણ કેવી રીતે થાય છે? મારે જો પરિપૂર્ણ શુદ્ધ અને નિર્દોષ થવું હોય તો આમાં કાંઈ બીજી બુદ્ધિની જરૂર નથી. મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, મારે કાંઈ ન જોઈએ, કોઈ અશુદ્ધતા, કોઈ મલિનતા, કોઈ એક કણિયો પણ મારે ન જોઈએ, એમાં કોઈ વિશેષ બુદ્ધિની જરૂર નથી. દર્શનમાં ત્યાં સિદ્ધો જ મંદ થાય છે, પહેલો વહેલો દર્શનનો આ સિદ્ધાંતને, આ ધ્યેયને નિશ્ચિત કરવામાં થઈ જાય છે. તો એની બુદ્ધિ સંઘની, એવા સંઘની પંચેન્દ્રિય જીવની બુદ્ધિ, એ પરિપૂર્ણ નિર્દોષતાને અનુસરનાર કોણ છે અને અનુસરનાર કોણ નથી, એનું બાયફર્કેશન, એની વહેંચણી એ કરી શકે છે. બીજો ન કરી શકે, બુદ્ધિવાળો, તીવ્ર બુદ્ધિવાળો ન કરી શકે, અને મંદ બુદ્ધિવાળો કરી શકે એવું કામ કહ્યું કે દર્શનમાં મંદ થાય તો યથાર્થ પ્રકારે એને ખબર પડે કે આ મારા ધ્યેયને અનુકૂળ વાત આવે છે, આ મારા ધ્યેયને અનુકૂળ વાત આવતી નથી, આટલું એ તારવી શકે છે. પછી બોલનાર ગમે તેવો હોય પણ એને એ ધ્વનિ પકડાય છે કે આ પૂર્ણ શુદ્ધિનું દ્રઢ મોક્ષ ઈચ્છા એને અનુસરીને આ વાત ચાલે છે, એની વિરુદ્ધ આ વાત જતી નથી, ક્યાંય નથી જતી, તરત ખ્યાલમાં આવે. એ પણ વિચારવા યોગ્ય છે કે એને શું કરવું, શું શું કરવા યોગ્ય છે, એને શું કરવું ઘટે. એક તો એ મુમુક્ષુતામાં આવે છે ત્યારે, મોક્ષની દ્રઢ ઈચ્છાના કાળે એ મુમુક્ષુતામાં આવે છે. બીજો રસ્તો અજાણ્યો હોય ત્યારે એને એક બીજો વિચાર એ આવવો ઘટે છે કે આ માર્ગના જાણનાર કોઈ સત્પુરુષ હોય તો મારે એની પાસે જવું જોઈએ. પહેલામાં પહેલું મારે એ કામ કરવું જોઈએ કે આના જાણકાર કોણ છે, આ જગતમાં કોઈ છે કે નહીં, આ રોગની દવા કોની પાસે છે, એ રોગની જે રોગની જે દવા નહીં મળે ત્યાં સુધી એ રોગ જવાની કોઈ સંભાવના નથી, સીધી વાત છે. આ બે વાત જો વિચારી શકે તો એ દર્શન મુનિ મંદિતામાં જ આવી શકે, અને એને એ કરવું ઘટે છે. બાકીના જીવો એ તે કરવું ઘટે છે. પછી અન્ય દર્શનોની તુલનાની વાત પછી છે, એ પહેલાં અન્ય દર્શનની તુલનામાં જાય કે જૈન હાચાર, બીજા બધા જૈન ખોટા, એમાં કાંઈ વાતમાં માલ નથી. કારણ કે એને નથી જૈનપણાની ખબર નથી, એને અજૈનપણાની ખબર. એ પોતે જૈન હોવા છતાં ક્યારે અજૈનપણામાં ઘૂસી જશે એને ખબર નહીં પડે, ગ્રહિતમાં પહોંચી જશે. આશ્ચર્યકારી વાત છે, ગ્રહિતમાં જતા એને વાર લાગતી નથી. અરે એ ગ્રહિતને અગ્રહિત માને. પરિસ્થિતિ શું હોય છે કે પોતે ગ્રહિતમાં આવી ગયેલો હોય છે, માને છે કે હું અગ્રહિતમાં છું, બધી સમય દર્શન તો હું લઈ લઈશ, કેમ કે મને ગ્રહિત તો છે નહીં, હોય છે ગ્રહિતમાં. આવી આશ્ચર્યકારક પરિસ્થિતિ એની વર્તે. દેવગુરુ શાસ્ત્રો બધા સાચા હોય, જૈન શાસ્ત્રોના સિદ્ધાંતોની ચર્ચા કરતા હોય ગ્રહિતની અંદર, કેમ કે બુદ્ધિપૂર્વક એનો મત જ બીજો પડે છે. એનો મત છે એ માર્ગને અનુકૂળ નથી, માર્ગથી પ્રતિકૂળ છે એનો મત. પોતાની જાતને સંભાળવા જેવો વિષય છે, બાકી તો સૌ જાણે, પણ પોતાની જાતને સંભાળવા જેવો ગંભીર વિષય છે. જો પોતાની જાતને ન સંભાળી શકે તો એ બીજાને વિચાર કરીને એને શું કામ છે, બીજાના વિચારથી એને શું ફાયદો છે, તો પંચાર થઈ ગઈ. બીજાનો વિચાર નથી પણ એ બીજાને પંચાર થઈ ગઈ. ખરી વાત કરી છે, પોતે સંભાળવા જેવો. એટલે બાકી જે મોક્ષના ઈચ્છક જીવો છે તેને તે સંબંધી શું કરવું ઘટે તે પણ વિચારવા યોગ્ય છે. મૂકી દીધા એમને વિચાર કરતા, કે તમે પ્રશ્નો ઉઠાવો છો કે આત્મા એક છે કે આત્મા અનેક છે, પણ આ એમને કાંઈ થાય એવું નથી. મૂળ રસ્તાનો મૂળ પકડે પછી બરાબર ગાડી રસ્તે ચાલે એવું છે. મૂળમાંથી જ બીજો રસ્તો ફાટી માટો પડી ગયો, ભલે એક ડિગ્રીનો એંગલ છે, બાજુમાં જ રસ્તો દેખાય છે, કાં તો બાજુનો જ રસ્તો છે, કાં એક જેવો જ લાગે છે. બાજુનો એટલો બધો નજીકનો છે કે એક જેવો લાગે છે, એક જેવો નથી. લંબાઈને ક્યાંય ને ક્યાંય જવાનું છે, છેડો લંબાઈને ક્યાંય દૂર નીકળી જશે. સર્વ પ્રકારના સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અથવા એવો અમારો અભિપ્રાય છે કે જીવને સર્વ પ્રકારના સર્વાંગ સમાધાન ન થાય અને એ જીવ મુક્ત થાય એવું કોઈ રીતે બની શકે નહીં. મુક્ત થવા માટે સર્વાંગ સમાધાન થવું જ જોઈએ. હા, અશક્ય છે. અરે એક પણ વિપર્યાસ રહે તો સમ્યક દર્શન થાય નહીં. પરમાગમસારમાં વચનામૃત છે ગુરુદેવનું, એક પણ વિપર્યાસ રહે એને સમ્યક દર્શન નહીં થાય. પ્રયાસ રહે સમ્યક દર્શન કેમ થાય, નથી શકે. એક દર્શન મુની તીવ્રતાનો પ્રદર્શન કરે છે, વિપર્યાસ પોતે જ દર્શન મુને પ્રદર્શિત કરે છે. સીધી વાત એ છે. આખરમાં વાત એ છે કે પોતાના સ્વરૂપને પોતે અનુકૂળ થવાનો છે, કશાયના દોષના અભાવ સ્વભાવે જે આત્મા છે, એવું જે પોતાનું પરિપૂર્ણ નિર્દોષ સ્વરૂપ છે એ સ્વરૂપને અનુકૂળ થવાનું છે પોતે. અને એ અનુકૂળ થવા માટે એને પૂરી સૂઝબૂઝ હોવી જોઈએ. પોતાના સ્વરૂપથી પ્રતિકૂળ જાય, પોતાના નિર્દોષ સ્વરૂપથી પ્રતિકૂળ જાય એ મતિ નથી, એ કુમતિ છે, એ કુબુદ્ધિ છે, એને ઊંધે રસ્તે લઈ જાય છે. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈ જીવની મુક્તિ થાય કે સમ્યક દર્શન થાય, મુક્તિનો માર્ગ મળે, અશક્ય ને અસંભવિત છે. અશક્ય શબ્દ જ વાપર્યો છે. કર્મથી મુક્ત થવું અશક્ય છે એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણો કરી કોઈ જીવ મુક્ત થઈ શકે, અને એ સર્વ પ્રકારનું સમાધાન અલ્પકાળમાં થાય છે એમ કે છે. એને માટે અનંતકાળ અનંત પ્રકારના વિપર્યાસ છે, એને માટે અનંતકાળ જો જોતો હોય સમજવા માટે ને ટાળવા માટે, તો કોઈ જીવ મુક્ત ન થાય. એવું નથી, માર્ગ સહેલો છે. માર્ગ એ દ્રષ્ટિએ અઘરો દેખાતો હોય તો હું કોઈ વિપર્યાસ ન રહેવો જોઈએ, બધા વિપર્યાસ માટે સર્વ વિપર્યાસ માટે તો મુક્તમાં થવાય. આમાં કેટલો કાળ લાગે કે કઈ નહીં, જો એને અનંતકાળ લાગે તો કોઈ મુક્ત જ ન થાય. તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારના સમાધાનના ઉપાય હોવા યોગ્ય. અલ્પકાળની અંદર ભલે ગમે એવો જાણ્યો જીવ હોય, અન્ય મતમાંથી આવતો હોય, હેમકુંડમાં ભલે ન જન્મો હોય, અન્ય મતમાંથી આવતો હોય, અલ્પકાળમાં એને સર્વ સમાધાન થાય એવા સમાધાનના ઉપાય છે એમ કે છે. કેવી ખાતરી આપી છે? હોવા યોગ્ય છે. જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી, અથવા કોઈ કારણ નથી એને નિરાશ થવાનું. છે ઉપાય, છે છેલ્લો છેલ્લો રસ્તો છે, સુગમ છે, અરે ત્રિયંચ પામે છે, તારે મૂંઝાવાની જરૂર નથી. પ્રસાદની પ્રેરણા છે અને રસ્તાને એને જિજ્ઞાસા થાય તો પછી આ સહેલો અલ્પકાળમાં થાય એવો ઉપાય કયો, આની જે જિજ્ઞાસા થાય એ જગ્યાએ લાગણી મૂકી દીધા છે. આ પત્ર ની અંદર બીજા ભાઈઓ સાથે જોડાયેલા છે. તમારું તથા શ્રી લહેરાભાઈ નું લખેલું પત્ર મળ્યું છે, તેના ઉત્તરમાં તમારા શ્રી લહેરાભાઈ ના વિચારો જાણ્યા છે, અને હજી પણ લહેરાભાઈ ને ડુંગર ને વિશેષ વિચાર કરવાની જરૂર છે, કરવા યોગ્ય છે એમ વાત પણ નાખી છે. એ લોકો અન્ય દર્શન નો વિચાર કરતા હતા, જોયું કે આ લોકો યથાર્થ રીતે અન્ય દર્શન નો વિચાર કરી શકે એવી સ્થિતિમાં તો છે નહીં. માટે તમે અત્યારે આ વાત હાથમાં લીધી છે, પણ કટાણે યોગ્ય સમયે લીધી નથી, કટાણે લીધી છે. એમ કામો તમે જોયું નથી, સમય જોયો નથી, એ ધ્યાન ખેંચ્યું છે. એક વાતને રજુ કરવામાં માં મૂકવામાં કેટલી વિચક્ષણતા છે. એ રીતે અલ્પકાળમાં પણ સર્વ પ્રકારના સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે, જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. એમાં પણ જો એ કોઈ સત્પુરુષના સમાગમમાં આવી જાય, અરે પુણ્ય યોગે પણ આવી જાય, ઓગે ઓગે પણ આવી જાય, અને સત્યના શોધમાં જાય કે મારે તો માર્ગ સિવાય બીજું કઈ જોતો નથી, એને અલ્પકાળમાં મળે. શ્રાવણ સુદ પાંચમ છઠ ઉપર અત્રેથી નિવૃત્તવાનું મને જણાય છે, પણ અહીંથી જતી વખતે વચ્ચે રોકામ યોગ્ય છે કે કેમ તે હજી સુધી વિચારમાં આવી શક્યો નથી. કદાપિ જતી કે વળતી વખતે વચ્ચે રોકાવાનું થઈ શકે તો તે કયા ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટ વિચારમાં આવતો નથી. જ્યારે સ્પષ્ટ વિચારમાં આવતું નથી અને નિષ્પષ્ટ એનો નિર્ણય પણ થઈ શકતો નથી કે થતો નથી વિચારમાં, તો પછી શું મૂકી દીધું છે કે જ્યાં ક્ષેત્ર સ્પર્શના હશે ત્યાં સ્થિતિ ક્રમબદ્ધ મૂકી દીધું. નિર્ણય થતો નથી તો હવે વિચાર તો છે કે ક્યાંક કોઈ એમને નિર્ણય કરવો નથી, થાય નહીં ત્યાં સુધી એમને ઉતાવળ નહીં કરવાનો. શું કરે કે બે નિર્ણયમાં કયા નિર્ણયથી વિશેષ લાભ નુકસાન નો આત્મિક દ્રષ્ટિએ લાભ નુકસાન નો પ્રકાર છે, એટલો થોડું તુલના કરી જોવે. અને એમાં કોઈ ખ્યાલ આવે કે અહીંયા કરતા અહીંયા ગુણ વધારે છે, અહીંયા કરતા અહીંયા દોષો છો, તો નિર્ણય લઈ જાય. પણ એમ ન થતું હોય તો, લગભગ સરખી પરિસ્થિતિ હોય તો, અને નિર્ણય ન થતો હોય તો, જે ત્યારે થવાનો ઈચ્છા છે એ પ્રકાર છે. પોતાના હિતનો તો નિર્ણય એને કરી જ લેવો જોઈએ કે મારે આત્મહિત કરવું જ છે, આત્મહિત કરી છૂટવું જ છે, આ ભાવ મારો આત્મહિત કરવા માટે ન જ છે, આ ભાવમાં કરીને જ આવું છે, એને નિશ્ચય કરવો જ જોઈએ, બરાબર કરવું જોઈએ. આ કોઈ પણ કિંમતે કરવું છે એટલે કોઈ પણ કિંમતે, કેમ કે એનાથી બીજી કોઈ વધારે કિંમત પણ નથી, એનાથી કોઈ મોટી કિંમત છે. જીવનના પદાર્થોનો લાભ નુકસાન એક સાધારણ વાત છે, એવા સંયોગો અનંત વાર આવ્યા ને ગયા, એથી વધારે સારા સંયોગો પણ અનંત વાર આવ્યા ને ગયા, એથી હીણા સંયોગો પણ અનંત વાર આવ્યા ને ગયા, એવા ને એવા પણ આવ્યા ને ગયા અનંત વાર ગયા. એમાં શું વિશેષતા છે? પોતે વજન વધારે આપે છે, પોતે કિંમત વધારે આપે છે, એ નાની વાતને મોટી કરી નાખીને રોકાઈ જાય છે. નાની વાત છે, સામાન્ય વાત છે, પોતે મોટી કરી નાખે છે, વજન વધારે આપી દે છે. એટલે એક બાજુની અધિકાય, બહારના પદાર્થોની અધિકાય એની અંદરની અધિકાયને ઉત્પન્ન ન થવાની. જ્યાં સુધી બહારમાં અધિકાય છે ત્યાં સુધી અંદરમાં આવી શકશે, પછી ન આવી શકે એ સુધી વાત છે. બહુ સરસ દ્રષ્ટાંત આપ્યો છે દીપચંદજી અનુભવ પ્રકાશ. આ જીવને વૃત્તિ વાંદરા કહીએ છીએ. એક કાંકરો મારે ટીખળ કરે, એક છોકરો 5 વર્ષનો છોકરો રાંદરો ભલે મોટો ભગડો, કાંકરી મારે ને પાછળથી, તો એને એમ લાગે મોટો પહાડ મારા પર ફૂટી ગયો. ઠેકડે ઠેકડા મારે, 2-4 વખત તો નીચે ઝાડ ઉપરથી ઉતરે, 2-4 વખત ઉપર ચડે, પછી સુધી થઈને મેં 2-4 વખત ચડ ઉપર કરી નાખે. કેટલા ચંચળ હોય છે, એક કાંકમાં કેટલા ઝાડ ઉપર ઠેકડા મારી આવીને પછી મારી ગયા. એમ જરાક સંયોગોમાં પ્રતિકૂળતા આવે અથવા પોતાના ધારેલામાં ક્યાંક જરાક ફેર પડે, કાંઈક થવા માટે કોઈ પણ એક કાંકરી વાગે છે, તને કાંકરો બધો ઉઠાય છે, એમ કાંકરી વાગે છે, એમાં આટલા બધા ઠેકડા હું કરવા મારે છે. કોઈ પણ સંયોગના ફેરફારને એટલું મહત્વ આપવું જોઈએ. સામાન્ય ગણીને, સાધારણ ગણીને તો એને મોકળાશે, તો પછી એને આત્મહિત કરવાની શક્તિ બચે. એમ તો શક્તિ તો બધી ત્યાં ખર્ચે નાખે છે, પછી શક્તિ બચતી નથી. મારો પુરસાદ ઉપડતો નહીં, પણ તે વાપરી નાખે છે, છે તો ખરો તારી પાસે પુરસાદ. સમની પંચેન્દ્રિય જીવની પર્યાયમાં વ્યક્ત પુરુષાર્થ છે આત્મહિત કરવાનો, સાધી શકે એટલો પુરુષાર્થ પ્રગટ છે, પણ એ ખર્ચે છે બીજે ખોટે સ્થાને. બસ આ એને જો બચાવતા આવડે તો એને જગ્યા થઈ જાય છે પોતાનું કામ કરવાની, નહીતર જગ્યા રહેતી નથી. એ સીધી વાત છે. પરમાર્થ નૈષ્ટિક આદિ ગુણ સંપન્ન સ્ત્રી સ્વભાવ કરતી સાચો છે. પરમાર્થમાં જેની નિષ્ઠા છે, એવા એવા જેનામાં ગુણો છે, એ ગુણોથી જે સંપન્ન છે, આદિ એટલે બીજા પણ છે. પરમાર્થ એટલે આત્મહિત, મારે આત્મહિત કરવું જ છે એવી નિષ્ઠા પ્રગટ થઈ છે સમાગમાં. છેલ્લે વખતે જયારે એને લીડર લઈ ગયા છે ત્યારે એમને ના નથી પડી, છોકરાને ના પડી. માતાજીની તબિયત એટલી બધી જરૂર છે, ખાટલા વર્ષ છે, છેલ્લા 6-8 મહિનાથી ખાટલા વર્ષ છે. હા, ઉંમર તો થઈ ગઈ હતી એ જમાનામાં, તો આટલો લાંબો આવી શું હતો. મન વટાવે તો ભાગશાળી ગણાય, 58 પૂરા થાય ત્યારે એમ કંઈક મન પાર કરી ગયા. મુસાફરની પ્રતિકૂળતા કે છોકરાઓને નથી થવાની, શરીરની અસ્વસ્થતા તો એમને એમને આના કારણે નથી કરી, પાડ ઉપર ગયા છે. એક જ વાત હતી કે આ પરમેશ્વર જે કે આ પરમેશ્વર છે, પરમેશ્વર બુદ્ધિ તમે દર્શન કરવા નહીં આવો તો મારો મૃત્યુ રોગ ને લઈને નહીં થાય, તમારા વિયોગ ને લઈને થશે. આવું છે કે નથી આવવું? હવે છેલ્લો અલ્ટિમેટમ આપ્યું પછી આવ્યા છે, અને એ અલ્ટિમેટમ ની રાહ જોતા હતા. ખેંચો પાટવા દો અને કેટલી ગરજ છે ખબર પડે એને બતાડી દે, મારે પૂરી ગરજ છે. પછી એક વચન એને ઉઠાપે કેવી રીતે, પછી એક અક્ષર પણ ઉઠાપે નહીં. આ બધી અથવા તમે જ્યાં કહો હતા તમે એમ તો કારણ મૂકો કરવા માં કરતો કે આપણે તો શું આટલું શ્રેષ્ઠ મિલિટરીમાં હોય છે, મિલિટરીમાં શું હોય છે, આગળ વધો હોય તો આગળ વધો અને તોપના ગોળા છૂટતા હોય, મહાત્મા બચાવવા તો શું કરવાનું છે. 70 વર્ષની ઉંમરે આનંદ ભાવ નો નાશ કરવો એટલું ખ્યાલમાં પરમાર્થ દ્રષ્ટિ આદિ ગુણ સંપન્ન આ વિષયમાં છે. કેવળ જ્ઞાનાદિના પ્રશ્નોત્તર પ્રક્રિય તમારે તથા શ્રી ગુરુએ તથા લહેરાભાઈએ યથાશક્તિ વિચાર સાંસારિક ભોગ ઉપભોગ વિશે વિરસપણા જેવું વર્તતું હોય, પોતાની વાત કરે છે, પોતાના માટે જે વિચારવાન પુરુષની દ્રષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશ સ્વરૂપ ભાસીમાન થતું હોય કે આખો સંસાર છે એ એકાંત ક્લેશનું કારણ છે અને ક્લેશનું સ્થાન છે, બીજું કાંઈ નથી, સુખ ને ગંધે એમાં નથી, એકાંત દુઃખરૂપ છે. સાંસારિક ભોગ ઉપભોગ વિશે વિરસપણા જેવું જેને વર્તતું હોય અને સંસારના ભોગો ભોગ પ્રાપ્ત થવા હોવા છતાં પ્રાપ્તિ હોવા છતાં પણ જેને રસ આવતો ન હોય તેવા વિચારવાને બીજી તરફ લોક વ્યવહાર આદિ અને વ્યાપાર આદિ ઉદય વર્તતો હોય એવા જેને લોકોનો વ્યવહાર લોક વ્યવહાર પણ વર્તનના અનેક કાર્યો પણ વર્તતા હોય ઉદયમાં અને વ્યાપાર આદિ પણ ઉદયમાં વર્તતા હોય તો તે ઉદય પ્રતિબંધ ઇન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય અને એવો ઉદય એને છોડવો હોય અનુકૂળતા ખાતર નહીં. આપણે સંસારના કાર્યો કરવા પડે છે ને એમની મજૂરી મને પછી ફાવતી એમ નહીં, અનુકૂળતા માટે નહીં. આત્મહિતાર્થે એને ઉદય ટાળવો હોય શું આમાં ફેર છે? મિત્ર એકમાં દ્વેષ આવે છે. જો અનુકૂળતા ખાતર એને કામ ન કરવું પડતું હોય ધંધાનો, તો એને ધંધા ઉપર દ્વેષ છે. અને આત્મહિતાર્થે એને ઉદય ટાળવો હોય તો એને દ્વેષ નથી. એટલું જુદું પડ્યું છે. પ્રતિ ઉદય પ્રતિબંધ ઇન્દ્રિયના વિષયના સુખને અર્થે નહીં, પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ? તો એવો ઉદય ટાળવા માટે એને ઉપાય શું હોવો જોઈએ, શું થવો જોઈએ, શું કરવો જોઈએ, તે સંબંધે કઈ જણાવવાનો થાય તો આ ફેરવી ફેરવીને પ્રશ્ન પૂછે છે. પોતાને ઉદયમાંથી છૂટવા માટે ઉપાય કરવો છે, પણ બધી જાણતો એવું નથી, પણ અંદર ચટપટી હાલે છે એમ કે છે. નોંધવા જેવી વાત છે, મને ખ્યાલ છે કે ઉપાય શું ચીજ છે. બુદ્ધિપૂર્વકનો રાગ કે અબુદ્ધિપૂર્વકનો રાગ છૂટવા અર્થે એક જ ઉપાય છે, સ્વશક્તિ સ્મશન. પાછળ બોલી દીધું છે 116માં વ્રચંદ્રાચાર્ય લક્ષ્મી સાથે વાત કરી છે. 116 બુદ્ધિપૂર્વકનો રાગ કે અબુદ્ધિપૂર્વકનો રાગ બંને પ્રકારનો રાગ છોડવા માટે શું કરવું કે સ્વશક્તિને સ્પર્શવું, સ્પર્શવું, સ્વભાવને સ્પર્શના કરવી, સ્વભાવમાં સ્થિર થવું, સ્વભાવમાં લીન થવું, આ એક જ ઉપાય છે. ત્રણે કાળે બીજો કોઈ ઉપાય નથી. છતાં એ પૂછા કરે છે એનું શું કારણ છે? કે એનું કારણ એ છે કે એમને પોસાતું નથી. ક્યાં રહેવો પોસાતો નથી, પોસાતું પૂરું પૂરું થઈ ગયું છે. એટલે એ જ પ્રશ્ન પૂછા કરે છે. એટલે તે ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ એ બહારનું પૂછે છે. અંદરનું નથી પૂછતા. અંદરમાં શું કરવું એ તો જાણે છે, બહારમાં શું કરવું એ કઈ તમારા સમજાય. ઉપાય પૂછે છે ને એની બાહ્ય ફેરફારના પૂછે છે. બહારમાં એવો શું ફેરફાર કરવો જોઈએ લાગે છે. એ બાજુ કેટલાક મુમુક્ષુઓ સમૂહ મુમુક્ષુઓની યોગ્યતા જોતા એમની એ કરુણા વૃત્તિ છે, કારુણ્ય વૃત્તિ છે, એને એક સ્થાન મળ્યું. એ હોય જ છે મોક્ષનું દીપ દરેક ધર્માત્માઓને. બીજા જેવો આવો સુખનો માર્ગ પામે એવી કરુણા વૃત્તિ હોય જ છે, એને વાત્સલ્ય પ્રભાવના નોંધ કહે છે. સમય દર્શન એ સાથે પણ હોય છે, એના વગરનું સમય દર્શન હોય શકે નહીં. એનું સ્થાન પછી એવું પ્રકારનો અમે સંયોગ, તો એવો સંયોગ થોડો થયો હતો, અમુક માત્રામાં થયો હતો, અમુક પ્રમાણમાં હતો. અને એ યોગ્ય જીવોને પોતે હિતનો નિમિત્ત થાય એવું પણ એમને સ્પષ્ટ જોવામાં આવતું હતું. એવું પોતાનું સામર્થ્ય એમાં સંયોગ નહીં આ પ્રતિકૂળતા હતી. બાકી નિર્જરા ઘણી કરે છે એમને. આ સંયોગો વચ્ચે રહીને મોક્ષ માર્ગનું ઘણું કામ કર્યું છે. એકાદ તારીખનું રહેશે જે એમને વિચાર્યું છે એ કોઈ કારુણ્ય વૃત્તિથી બીજા માટે વિચાર્યું છે. બીજાને જવાબ મોડો લખાય છે એમની સાથે જે સત્સંગ જોઈએ એ સત્સંગ એને ઉપલબ્ધ થતો નથી, કેમ કે રોકાયેલા છે. બે પ્રકારે તકલીફ, એક તો સત્સંગ માટે નિવૃત્ત થતા નતા, બીજું પત્ર લખવામાં પણ નિવૃત્ત થતા નતા, કે વૃત્તિ ચાલતી હતી. ખ્યાલ સ્પષ્ટ આવતો હતો કે આ જે લોકો પ્રશ્ન પૂછે છે એનું સમાધાન હું કરી શકું એમ છું, છતાં લખાતો નથી અને એમને મળો થાય છે અથવા મળતું નથી. આ એમની એક કારણે વૃત્તિ છે અધિકારોની વૃત્તિમાં વચ્ચે વિક્ષેપ હતો. વેપારનો ઉદય, વ્યવહારનો ઉદય એ એક મોટો વિક્ષેપ હતો. આ ઉપાય કદમથી ટળે ટળે એ સંબંધી કઈ જણાવવાનું થાય તો માર્મિક પ્રશ્ન પૂછો છે. જરૂરિયાત એમને દેખાણી છે એ કારણ્ય વૃત્તિને લઈને, પણ એથી વધારે જરૂરિયાત કોને છે જેને મેળવવું છે? જરૂરિયાત માંથી થઈ ગઈ. એક જમાનામાં રાત્રે અંધારો થતો ત્યારે શું કરવું એ ખબર નથી. દીવો કરે પ્રકાશ કરો ઘરમાં, રાત્રે કઈ ધૂળ કરી બહાર પ્રકાશ, એમાંથી ઇલેક્ટ્રિસિટી બેટરી સુધી ક્યાંથી પહોંચ્યા? ક્યાંથી પહોંચ્યા? જરૂરિયાતમાંથી જરૂરિયાત. પ્રશ્નની અંદર વિચિક્ષણતા કેટલી છે કે જરૂરિયાત હોય એને એમ લાગે કે શું કરવું જોઈએ, શું કરવું, કરવું શું? પોતે પોતાનું કામ તો ગમે તે સંજોગોમાં કરવાના છે. એક ન્યાય તો એમને કોઈ અસમાધાન ભાવ નથી. પ્રવૃત્તિ જ એની સમાધિ છે એ તો વાત આવી જાય છે, કે ઉપાધિ છે તે જ સમાધિ છે. અમારે વિચારવું જોઈએ, વિચારવું તો જોઈએ. એ વાત પણ એમાંથી નીકળે છે શું કરવું જોઈએ. તમને કાંઈ તમારી જરૂરિયાત માટે કાંઈ તમને બેસે છે કે આમ કરો તો ઠીક થાય, આમ કરો તો ઠીક થાય, આમ કરો તો એવું કાંઈ બેસે છે? નિવૃત્તિ લેવા માટે કાંઈ બહારને નિવૃત્તિ મળે એવું કાંઈ કોઈ તમારો સજેશન આવે છે સામે? શું કરવું જોઈએ? પોતે તો તમે ગમે તે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં આત્મા સાધવાના છે, વધારે તીવ્ર ઉદ્દેશ તો વધારે સાચવાના છે, એમાં એમને કઈ વાંધો નથી. 618 છે, 619 માં મથાળું બહુ સરસ છે કે સર્વ પ્રતિબંધ થી મુક્ત થયા વિના સર્વ દુઃખ થી મુક્ત થવું સંભવ. મારે પણ સર્વ દુઃખ થી મુક્ત થવું છે, માટે કોઈ પ્રતિબિંધ મારે સર્વ પ્રતિબંધ થી મુક્ત થવા એના સર્વ દુઃખ થી મુક્ત થવા મળતું નથી. આ એક